तारीख 25/8/1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई नु भावनगर में प्रवचन पाना नंबर 5 सड़ंग प्रवचन नंबर 70
अनंत शक्ति धारक आत्म पदार्थ में वचन गोचर शक्ति के शक्ति शक्तिओं में एक अभाव अभाव नाम की शक्ति है। अभाव अभाव शक्ति ने लीधे आत्मा में जे कर्म नो भूतकाल में अभाव हतो ते कर्म नो भविष्य काल में पण अभाव होय एम रहे छे। अभाव शक्ति में आवी गयुं के अभाव विना कर्म नो सद्भाव जाणवामां आव्या करत अर्थात अभाव ने लईने कर्म नो अभाव आत्मा में छे ए अभाव शक्ति न हो तो न होत। अभाव अभाव कहीने एम कहे छे कि कोई काले पण आत्मा में कर्म नो सद्भाव नथी, भूतकाले पण नथी, अनंत भूतकाल में कोई भूतकाले पण नथी, अने अनंत भविष्य काल में कोई भविष्य काले पण नथी। जो एवी अभाव अभाव शक्ति न हो तो एम छे एनी सिद्धि करवा माटे तर्क छे के अतीत एटले भूतकाल मां जे कर्म अभाव रूप हतो, जे कर्म एटले कर्म मात्र लई लेवो, अमुक कर्म अभाव रूप हतो ने भविष्यमां पण તે જ કર્મનો અભાવ રહેવાનો છે એમ નહીં। જે કર્મ એટલે કર્મ જાતિના તમામ પરમાણુ કર્મ માત્ર અભાવ રૂપ હતો, અતીત કાળમાં ભૂતકાળમાં કર્મના અભાવ સ્વરૂપ આત્મા હતો, તે આત્મા ભવિષ્યકાળમાં પણ સર્વ ભવિષ્યકાળમાં પણ કર્મના અભાવ રૂપ જ રહેશે, એનું કારણ આત્મામાં અભાવ અભાવ નામની શક્તિ છે।
બરાબર,
તેથી કરીને આત્મા સદાય કર્મના અભાવ સ્વરૂપે રહે છે, કોઈ કાળે પણ એ કર્મના સદભાવમાં નહીં આવે। આત્મા અને કર્મ ક્યારે પણ એક નહીં થાય। એનું કારણ અભાવ અભાવ કહેતા સર્વથા અભાવ લેવો, ત્યાં સામાન્ય અભાવ લીધો,
સર્વથા
અહીંયા સર્વથા અભાવ લીધો, એમ બે શક્તિ જુદી પાડી। જેમ જ્ઞાન શક્તિ અને સર્વજ્ઞ શક્તિ જુદી પાડી ને, જ્ઞાન શક્તિ દ્વારા ચિત્તનું વિશેષ જાણવામાં આવે છે અને સર્વજ્ઞતા દ્વારા તો દર્શનને પણ જાણવામાં આવે છે। સામાન્ય વર્ણન લીધું છે, સમયસારમાં તો આત્મજ્ઞાન પરિણામમયી સર્વજ્ઞ શક્તિ, આત્મજ્ઞાન પરિણામ આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ, આત્મદર્શનમયી સર્વદર્શિત શક્તિ એવી વ્યાખ્યા કરી છે। અહીંયા એવી વ્યાખ્યા નથી, સમયસારની વ્યાખ્યા જરા વધારે સુંદર છે। એમ અભાવ શક્તિમાં કર્મનો અભાવ સામાન્ય લીધો અને અભાવ અભાવ શક્તિમાં સર્વકાળે કર્મનો અભાવ લીધો, ભૂતકાળમાં પણ કર્મનો અભાવ હતો અને ભવિષ્યકાળમાં પણ કર્મનો આત્માને વિશે અભાવ રહેશે। કરુણાનું યુગ પોતાની દ્રષ્ટિથી સમજ્યા હોય, ભણ્યા હોય, એને એવું લાગે કે આત્મા કર્મના અભાવ વાળો સંસારમાં ક્યાં છે? એ તો મોક્ષ દશામાં છે. સંસારમાં તો કર્મનો ઉદય, કર્મની સ્થિતિ, કર્મનો ક્ષયોક્ષમ, સ્થિતિ કહેતા સત્તા, એમ એવા અનેક ભેદથી તો આખો કર્ણાનો યોગ બહુ વિસ્તારથી ભર્યો છે, ઘણો વિસ્તાર છે. હવે જો આત્મામાં જ કર્મનો અભાવ હોત તો આટલી બધી લાંબી લાંબી વાત કર્ણાનો યોગમાં કેમ કરી? તો સર્વજ્ઞ ભગવાનની વાણી છે. આવું સમજવા ફેર થાય, સમજણ ફેરનો એ વિષય છે કે કર્મના પરમાણુ અને જીવના વિકારી ભાવને અથવા ક્ષય થાય ત્યારે અવિકારી ભાવને કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્મ ક્ષય છે ને, મોક્ષ દશાને ક્ષાયિક દશા કહે છે. કેવળ જ્ઞાનને ક્ષાયિક જ્ઞાન કહ્યું છે, યથાખ્યાત ચારિત્રને ક્ષાયિક ચારિત્ર કહ્યું છે. તો ત્યાં પણ કર્મના ક્ષયનું નિમિત્ત છે,
બરોબર.
કર્મના અભાવનું પણ ત્યાં નિમિત્ત લીધું. સદભાવનું જેમ ઉદયમાં નિમિત્ત લે છે એમ ખરે છે ત્યારે ક્ષયનું પણ નિમિત્ત લેવામાં આવે છે. એવો જે સદ્રશ ભાવનો મેળ થાય છે તેને લાગુ કરવાની વાત છે. પણ તે પણ તેની મર્યાદા પણ ઉત્પાદ વ્યય અવસ્થા પર્યંત છે. તેની મર્યાદા પરમ પરિણામી ભાવ એવા ત્રિકાળી સ્વભાવ કે જેમાં આ બધી શક્તિઓ પરિણામી ભાવે રહી છે એને તો એ લાગુ પડતો નથી. એ ઉદય ઉપશમ ક્ષય ક્ષયોપશમ કોઈ ત્રિકાળી પારિણામિક ભાવને લાગુ પડતો નથી. પારિણામિક ભાવ તો કર્મના સર્વ પ્રકારના પરિણામો સાથે કોઈ પણ જાતનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ ધરાવતો નથી. એનાથી પણ એ નિરપેક્ષ છે. એ અવસ્થા સુધીની વાત છે, મર્યાદિત અમર્યાદિત નથી, મર્યાદિત વાત છે. એ આવી ગયું એની અંદર ભૂત અનંત ભૂત કે વર્તમાન તો એક જ સમય છે. વર્તમાન તો એક જ સમય છે. હવે અનંત ભૂતકાળ છે એ બધો વર્તમાન 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 પૂરો થઈને ભૂતકાળ થયો છે, અનંત ભૂતકાળ થયો છે. જો ભૂતકાળમાં નહોતું તો કોઈ વર્તમાનમાં નહોતું ભૂતકાળમાં,
બરોબર.
એક એક સમય વર્તમાન વર્તીને ભૂતકાળ થયો ને, તો ભૂતકાળના કોઈ સમયમાં કર્મનો સદભાવ નહોતો એટલે કોઈ વર્તમાનમાં નહોતો, ભૂતકાળના કોઈ વર્તમાનમાં નહોતો. ભવિષ્યકાળ વર્તમાન રૂપે આવશે એના કોઈ સમયમાં નથી. કહેવાની જરૂર નથી કે વર્તમાન એક સમયમાં છે. એવી રીતે લઈ લીધી છે, શૈલી છે આ બધી, કથનની શૈલી છે. એ ભૂત ભવિષ્યમાં વર્તમાનને લીધું. એક શૈલી એવી છે કે જે વર્તમાન સમયમાં આત્મા પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે સ્વરૂપાનુભવમાં એ એમ પોતાના આત્માને જાણે છે, અનુભવે છે કે મારા આત્મામાં એકાકાર અનંત ચૈતન્ય સ્વભાવ સિવાય બીજું કાંઈ નથી. એમ જ્યારે એ વર્તમાનમાં અનુભવ કરે છે ત્યારે એ અનુભવ એના ત્રિકાળ વર્તી અસ્તિત્વને પણ જાણી લે છે. અનુભવ વર્તમાન સમયનો હોવા છતાં ત્યારે એને એમ પણ વગર વિકલ્પે જ્ઞાન થાય છે કાળભેદનું, કે ભૂતકાળનો જે ભેદ છે કાળની અંદર એમાં અનંત ભૂતકાળમાં મારા આત્મામાં કાંઈ નહોતું. મારો વર્તમાન અનુભવ એમ કહે છે કે જો અત્યારે મારા આત્મામાં કોઈ પણ બીજા પદાર્થનું કાંઈ પણ સદભાવપણું અસ્તિત્વપણું નથી તો અનંત ભૂતકાળમાં પણ મારા આત્મામાં ક્યારેય કોઈનું વહેશેળપણું કે સદભાવપણું કે અસ્તિત્વપણું નહોતો,
એ
વગર વિકલ્પે જ્ઞાન થાય છે. ચર્ચા ચાલી હતી ને, શક્તિઓનું જ્ઞાન પણ વગર વિકલ્પે થાય છે. એમ આવું કાળનું જ્ઞાન, આવું ઘણું જ્ઞાન વગર વિકલ્પે થાય છે. અનંત ભવિષ્યકાળનું જ્ઞાન પણ વગર વિકલ્પે થાય છે. કે જો મારો આત્મા મને વર્તમાનમાં અત્યારે જ કર્મના અભાવ સ્વભાવે એવા સ્વરૂપે અનુભવ ગોચર થાય છે, તો મારો અનંતકાળ પણ મારો આત્મામાં એ જ પ્રકાર છે, બીજો પ્રકાર નથી. તેથી કરીને ત્રણેય કાળનું અસ્તિત્વ, ત્રિકાળી અસ્તિત્વ જે મારું છે એ શુદ્ધ અસ્તિત્વ છે, અને મારું સ્વરૂપ ત્રણેય કાળે મૂળ સ્વરૂપે શુદ્ધ છે એવું જ્ઞાન થાય છે. એટલે આનંદ ગંજી એ ગાય કે પ્રભુ તુમ જાણગ રીતિ, આપની જાણવાની રીતિ કોઈ જુદી છે. જગતના જીવો ચોરી કરનારને ચોર સમજે છે, પાપ કરનારને પાપી સમજે છે, અને પુણ્ય કરનારને પુણ્ય આત્મા સમજે છે. આથી વધારે જગતના જીવોની નજર નથી આવેલી. તે જ્યારે આપ તો સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા હોવાથી આપની જાણવાની રીતિ કોઈ જુદી છે, અને તે પણ જે શુદ્ધાત્મા મોક્ષમાં ગયા એને નથી જાણતા. સૌ જગ દેખતા હો ના, આખા જગતના જે જીવો છે એ બધાને તમે આવા જુઓ છો. આખા જગમાં, જગતમાં તો પ્રભુ નિગોદના જીવો આવે છે, ન આવે આખા જગતમાં? એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણેન્દ્રી, ચારે ચૌરેન્દ્રી, પંચેન્દ્રી, ને નિગોદના બધા બાદર સ્થૂળ બધા સૂક્ષ્મ બાદર બધા ભેદ આવી જાય કે નહીં?
આવી જાય.
જગતના તમામ જીવોને આપ તો શુદ્ધ સત્તા એ પેખતા, આપ તો એની, એનું જે અસ્તિત્વ છે ત્રિકાળ અસ્તિત્વ છે એમાં આપ એને શુદ્ધ જોયા છે. એવા જે કેવળ જ્ઞાનમાં જે જોવે છે એ જીવનો અનુભવ પ્રથમ ચોથા ગુરુ સ્થાને આત્મજ્ઞાન થાય, એવા જ્ઞાનને આત્મજ્ઞાન કહ્યું છે. ભગવાને જે સ્વરૂપે આત્માને જોયો, સર્વ આત્માને જોયા, એ સ્વરૂપે પોતે પોતાને જોવે ત્યારે એને આત્માનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે. ત્યારે એને એમ જોયું કે ત્રણેય કાળે મારામાં ભવનો પણ અભાવ છે. ભવનો તો અભાવ છે, પણ ભવના કારણરૂપ ભાવ જે પર્યાયમાં મિથ્યાત્વાદી છે એનો પણ મારામાં અભાવ છે. એવું જેને સ્વરૂપ જ્ઞાન થાય એને પર્યાયમાં પણ ભવ ભ્રમણ ક્યાંથી રહે? પ્રશ્ન નથી રહેતો. એને પ્રતીતિ કરવા માટે બીજો કોઈ યુક્તિ આપવાની જરૂર નથી. યુક્તિ એટલે દ્રષ્ટાંત. જે પોતાના સ્વરૂપને સ્વરૂપ જ્ઞાન દ્વારા એવું જાણે, એવું અનુભવે કે મારામાં ભવનો અભાવ છે ને ભવના કારણરૂપ ભાવનો પણ ત્રણેય કાળે અભાવ છે, એવું મારું શુદ્ધ સ્વરૂપ છે, એને વર્તમાન અવસ્થામાં ભવ રહે ને ભવ ભ્રમણ રહે એ પરિસ્થિતિ રહેતી નથી. કેમ કે એ પરિસ્થિતિ તો ત્યારે હતી કે આવા ભવના અભાવ સ્વરૂપે નિજ સ્વરૂપનો સ્વીકાર નહોતો ત્યારે. ભવ વાળો છું ને મનુષ્ય છું એ વગેરે જે કાંઈ પર્યાયાર્થિક નયના વિષયભૂત ભાવો છે એને જ આખું સ્વરૂપ માની લીધું, એને જ આખો આત્મા માની લીધો, એ જ એને ભવનું કારણ હતું. ચૌદમી ગાથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એ લખી છે કે જે વિભાવ છે, રાગ છે, એનાથી આત્મા રહિત છે. અસમાહિતો અપી એવો શબ્દ વાપરો છે. અસમાહિતો અપી એનાથી સમાહિત નથી, તેમ છતાં બાલાનામ બાળક શબ્દ વાપરો છે. બાળક બુદ્ધિ જીવો એને એથી સહિત માને છે, એ વિભાવાદી થી સહિત માને છે. સખલું ભવ બીજમ, તે જ ખરેખર ભવનું બીજ છે. એવી માન્યતા તે ભવનું બીજ છે, પણ એ માન્યતા પણ જૂઠી માન્યતા, મીઠ્યા માન્યતા પણ પર્યાયમાં મર્યાદિત છે. એનું સ્થાન તો દ્રવ્ય સ્વભાવમાં પણ નથી, એ મર્યાદા પર્યાય છે. બહુ સરસ શ્લોક છે, સાર સિદ્ધિ ઉપાય છે. એવમ અયમ કર્મ કૃતય ભાવે હે અસમાહિતો યુક્ત એવ. આત્મા આવી રીતે કર્મોના કરેલા એટલે રાગાદી અથવા શરીરાદી ભાવોથી સંયુક્ત ન હોવા છતાં પણ યુક્ત એવ, સંયુક્ત છે. સંયુક્ત ન હોવા છતાં પણ એ સંયુક્ત છે. બાલિશાનામ પ્રતિભાતી, એમ બાળકોને પ્રતિભાસે છે, અજ્ઞાનીઓ જીવોને એવો પ્રતિભાસ આવે છે. સ પ્રતિભાસ ખલુ ભવ બીજમ, આવો પ્રતિભાસ તે છે, તે ભવનું બીજ છે. આમ લીધું છે. ભૂતાવિષ્ટનો દાખલો લીધો છે ત્યાં, કે જેમ કોઈ મનુષ્યને ભૂત વળગ્યું હોય તો તે મનુષ્ય તે ભૂતના નિમિત્તે અનેક પ્રકારની વિપરીત ચેષ્ટા કરે છે. તેથી તે ચેષ્ટાઓનો કરતા તો તે મનુષ્ય જ છે, પરંતુ તે ચેષ્ટા મનુષ્યનો નિજ ભાવ નથી, મનુષ્યપણો નથી. મનુષ્યને અનુચિત ચેષ્ટા કરે છે, કેમ સમજીને કે અધ્યાસિત થઈને કે મને કાંઈક વળગ્યું છે, મને ભૂત વળગ્યું છે, ત્યારે એ મનુષ્ય તરીકે મટી નથી ગયો, અથવા એને નવો મનુષ્ય બનાવવાનો નથી, છે તો મનુષ્ય જ, પણ એક ભ્રમ પેદા થઈ ગયો છે કે મને કાંઈક ભૂત વળગ્યું છે. તો એ મનુષ્યને અનુચિત ચેષ્ટા કરવા લાગે છે, માટે એ ચેષ્ટાઓને ભૂતકૃત ચેષ્ટા કહીએ છીએ. તેમ આ જીવ કર્મના નિમિત્તે નાના પ્રકારના વિપરીત ભાવ રૂપે પરિણમે છે. કર્મનો ઉદય થાય છે, જ્ઞાનમાં એનો ફોટો પડે છે, જ્ઞાન દર્પણમાં એનું પ્રતિબિંબ પડે છે. જેમ બહારમાં બીજા પદાર્થોનું પ્રતિબિંબ પડતા પણ એને સારું નરસું લાગે છે, કે આ મને સારું છે, આ મને ઠીક લાગે છે, આ મને ઠીક લાગતું નથી. પદાર્થ ઠીક ઠીક નથી ને, પદાર્થ કહેતો નથી, પ્રેરતો નથી, પ્રેરણા કરતો નથી કે તું ઠીક અઠીકપણે ભાવ કર. છતાં પણ આ જીવ સ્વયં પોતાના સમસ્વભાવને ભૂલીને માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાતા રહેવાના સમસ્વભાવને ભૂલીને વિષમ ભાવ સ્વયં કરે છે. પોતાના સ્વભાવને ભૂલીને સ્વયં વિષમ ભાવ કરે છે ને ઇષ્ટ અનિષ્ટપણું કરે છે. ત્યારે તે ભાવનો કરતા તો જીવ જ છે, એવા વિષમ પરિણામોનો કરતા તો જીવ જ છે, પરંતુ આ જીવનો નિજ ભાવ નથી. તેથી તે ભાવોને કર્મકૃત ભાવો કહેવામાં આવ્યા છે. બ્રહ્મચારી વજુભાઈ ગયા પરિક્ષણમાં આવ્યા હતા ને, અહીંયા વાંચન કરવા, એમનો અનુવાદ છે.
બરોબર,
ઉષા સિદ્ધિ ઉપાયનો. અને ભાવાર્થને એ બધો વિસ્તાર એમણે કર્યો છે જુદા જુદા ગ્રંથોમાંથી વાતને લઈને. તેથી તે ભાવોને કર્મકૃત કહીએ છીએ, અથવા કર્મે કરેલા જે અનેક પ્રકારના પર્યાય વર્ણ ગંધ રસ સ્પર્શ કર્મ દેવ નારક મનુષ્ય તિર્યન શરીર સહનન સંસ્થાન આદિ ભેદ, અથવા પુત્ર મિત્ર મકાન ધન ધાન્ય આદિ ભેદ, એ બધાથી શુદ્ધાત્મા પ્રત્યક્ષ ભિન્ન જ છે, ભિન્ન જ છે, છતાં એ ભિન્નપણું ભૂલ્યો છે, ત્યારે એને હું આવો છું ને તેવો છું એવી એક અધ્યાસિત અધ્યવસિત ભાવની પરિણતિ ચાલે છે. અને એ બધી અવસ્થામાં દુઃખ અનેક પ્રકારના દુઃખ ઉત્પન્ન થવાની ગડબડ ઉભી કરે છે. તેમ આ જીવ મોહના નિમિત્તથી એટલે મોહકર્મનો ઉદય થતા ભ્રમ થાય છે, ને પોતાને વ્રણાદિક સ્વરૂપ માની દેવાદી પર્યાયોમાં આવ્યો માને છે. હું મનુષ્ય પર્યાયમાં આવ્યો, હું ફલાણો ફલાણો, બસ આ એને દુઃખનું કારણ છે. જો ન માને તો અમૂર્તિક શુદ્ધાત્મા તો પોતે છે જ, એને કઈ નવો બનાવવો નથી, એ તો અનાદિનો છે. પણ અભાવ કહેતા સર્વથા અભાવ, સર્વથા શબ્દ કોઈ પ્રતિમા છે ને કોઈ પ્રતિમા નથી, એટલે ત્યાં ચોખવટ કરી છે. કહેવાનો આશય તો એમ છે કે સર્વથા અભાવ રૂપ છે, કર્મથી આત્મા સર્વથા અભાવ રૂપ છે, ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળે સ્વરૂપે કરીને આત્મા કર્મના અભાવ સ્વરૂપે છે. એ ભાવ અને અભાવના બોલ પૂરા થાય છે. હવે જે કોઈ પણ કાર્ય થવામાં ષટકારક હોય છે, કાર્યના કરનારાને કારક કહેવામાં આવે છે, એને ષટકારક કહે છે. સર્વ પર્યાયને જીવ પુદ્ગળ આદિ સર્વ પર્યાયને બધા પદાર્થની કાર્યને ષટકારકો પોતાના છે. આત્મામાં અથવા બધા દ્રવ્યોમાં આ સામાન્ય શક્તિ છે. ષટકારકની છ પ્રકારની શક્તિ છે, છ એ કારકોની છ પ્રકારની શક્તિ રહેલી છે. એમાં અહીંયા કર્તા શક્તિની વાત કરે છે કે કરતા વિના નિજ કર્મ ન કરતા ન હોત. નિજ કર્મ એટલે અહીંયા પૂદગળ કર્મ નહીં, નાના વર્ણી દર્શનાવરણી કર્મ બાંધ્યું એ વાત નથી. અહીંયા નિજ કર્મ એટલે કર્તાનું ઈષ્ટ તે કર્મ, આવી કર્મની શાસ્ત્રમાં વ્યાખ્યા છે. કરતા જેને કરે, સ્વતંત્રપણે જેને કરે, કરતા જેને સ્વતંત્રપણે કરે તેને તેનું કર્મ કહેવામાં આવે છે. સ્વતંત્રપણે એટલે કોઈની સહાય વિના કરે, કોઈની મદદ વિના કરે તેનું તેને કર્મ કહેવામાં આવે છે. તો જો આત્મામાં કર્તા નામનો ગુણ ન હોત, કર્તા નામની શક્તિ ન હોત, તો એ પોતાના નિજ કર્મનો કર્તા ન હોત. નિજ કર્મને તે કરે એવો કરતા પોતે ન હોત, પણ પોતાના પરિણામરૂપ સ્વકાર્યનો પોતે કરતા છે અને સ્વતંત્રપણે કરતા છે, કોઈની મદદ વિના કરતા છે, એના કરતા અનંત કરતા શક્તિને સૂચવે છે. આત્મામાં સમય સમયની પર્યાય છે. પ્રત્યેક પદાર્થને આપણે આત્માને લઈએ, સમજવો છે આત્માને, એટલે એ જે સમય સમયની પર્યાય છે એ કાર્ય છે. એ સમય સમયની પર્યાયને કોણ કરે છે? આત્માની પ્રત્યેક સમયની પર્યાયને નો ઉત્પાદ કોણ કરે છે? ઉત્પન્ન કરે છે ને, પર્યાય તો ઉત્પન્ન થાય છે, તો એને કોણ કરે છે? કોઈ બહારનું તત્વ, કોઈ બહારનો પદાર્થ, આત્મા સિવાય કોઈ બીજો અવસ્થાને ઉત્પન્ન કરે છે એવો અનુભવ થાય છે? શ્રીમદજી કહ્યું ને, ક્યારે કદી કોઈની એવો અનુભવ ન થાય કે ચેતન ને જડ કરે ને જડ ને ચેતન કરે, એવો કોઈ દી ક્યારે અનુભવ થતો નથી. જે અનુભવ એવો થાય છે એ મિથ્યા અનુભવ છે એમ કેવું છે, એવો અનુભવ થઈ શકે નહીં. સતતપણે નિરંતરપણે અવિરતપણે એ આપોઆપ થયા જ કરે છે. અવસ્થાઓ પદાર્થની અવસ્થાઓ થયા જ કરે છે. કોઈ પદાર્થ એવો નથી કે જેની અવસ્થા બદલતી ન હોય.
બરોબર.
એક કાપડનો નક્કોર તાકો, નવો નક્કોર તાકો બરાબર કબાટમાં લાવીને રાખી, એર ટાઈટ કબાટ રાખો. કેવો? એર ટાઈટ, એર કન્ડિશન રાખો 25-50 વર્ષ અને બહાર કાઢો, એવો ને એવો નહીં દેખાય. એના વર્ણમાં ફેર પડશે ઓછામાં ઓછો, કોઈ ને કોઈ પ્રકારે એમાં ફેર દેખાશે. એનો અર્થ એ છે કે પરમાણુઓ સ્વયં છે એ સમયે પરિણામ જ કરે છે. એનું કરતા એના કાર્યનો કરતા, પરમાણુના પરિણમનરૂપ કાર્યનો કરતા તે પરમાણુ સ્વતંત્ર છે. કોઈની પણ મદદ વિના એને કોઈની મદદની જરૂર નથી. એવો પ્રત્યેક પદાર્થમાં, પ્રત્યેક જીવમાં, પ્રત્યેક પરમાણુમાં કર્તા નામનો ગુણ છે. કર્તા નામની અનંત શક્તિ છે કે જે અનાદિ અનંત પોતાના કાર્યને કોઈની મદદ વિના કર્યા જ કરે છે. પોતાના પરિણામરૂપ કાર્ય કરવા માટે એને કોઈની મદદની જરૂર પડતી નથી. અને એ સ્વાનુભવથી નક્કી થાય છે કે સ્વયં પર્યાય થયા કરે છે કે નથી થયા કરતી. જ્ઞાન લઈએ, જ્ઞાનને તો સમજી શકાય છે, બીજી પર્યાયો ન પકડાય. કે આ જ્ઞાન છે એ સમયે ઉત્પાદરૂપ થયા કરે છે કે નહીં, તો એને કોણ કરે છે? કે પોતે કરતા થઈને કરે છે. કરતા ગુણ દરેક ગુણમાં વ્યાપેલો છે, એટલે જ્ઞાન પણ પોતે કરતા થઈને પોતાના ઉપયોગને કરે છે. એની એટલી અનંત અમર્યાદિત શક્તિ છે, અસીમ શક્તિ છે, કે જ્ઞાનને થતું બંધ કરી દો જે. જ્ઞાનને થતું બંધ નથી કરાતું. ક્યારેક જીવ એવું ઈચ્છે છે કે એને અણગમો હોય એનું જ્ઞાન એને નથી કરવું, એવા અનુચિત પ્રસંગો બનતા હોય તો એવું જ્ઞાન એને નથી કરવું. એમ કે મૃત્યુ છે એ નાશનો પ્રસંગ ગણવામાં આવે છે, નાશ નથી આત્માનો, પણ એ વાત વિચારવા કોઈ તૈયાર નથી. એવી વાત નહીં કરવી જોઈએ. શું કે છે? એવી વાતો પણ ન કરવી જોઈએ. એને અશુભ પ્રસંગ કે છે ને, તો કે એવી અશુભ પ્રસંગની વાતો પણ નહીં કરવી જોઈએ. ઠીક, પ્રસંગ તો એક બાજુ રહ્યો, એની વાતથી પણ દૂર રહેવા જેવું ચાહે છે, વિચારથી પણ દૂર રહેવા ચાહે છે. તેથી કાંઈને એ પ્રસંગ ન બને એવું થોડું છે. તો એના જ્ઞાનથી એ વખતે દૂર રહેવા માગે છે. એ સ્વજનનું મૃત્યુ થયું તો એને એ સંભાળવું પણ એને પોસાતું નથી. યાદ આવે ન પોસાય, યાદમાંથી જાય નહીં. કોઈ એમ કહે કે તમે ઘણી વાર ભૂલી જાઓ, 12મું 13મું કરીને લાડવા ખવડાવે છે, મીઠાઈ ખવડાવે છે. નહીતર એક મૃત્યુ, કોઈના મૃત્યુ પાછળ મીઠાઈ ખાવી એ વાત દેખીતી રીતે બેહુદી નથી. હે, એક તો ઘરમાં શોકનો પ્રસંગ હોય અને 12મો કે 13મો દિવસ થાય ને મીઠાઈ ખાવી, એ વાત પર વિરુદ્ધ નથી. પરસ્પર પ્રસંગને ઉચિત છે કે અનુચિત છે, એ તો કોમન સેન્સનો વિષય છે કે બિલકુલ વિરુદ્ધ વાત છે. પણ પેલા અને ભૂલવાળો છે, જેને ચોંટ લાગી છે એના ઉપયોગને બીજું રમકડું આપવું છે. જેમ બાળકને રમકડા બદલી નાખે, એમાં એક હ્યુમન સાયકોલોજીને ફેરવવા માટે, ભલે બેહુદું હોય, દેખત રીતે ઊંધું હોય, દેખત રીતે બેહુદું હોય, તો પણ એ બધા પ્રયોગ જાહેર રીતે સ્વીકારીને કરવામાં આવ્યા છે. કેમ કે કોઈ પણ ભોગે ખોટું કરીને પણ એને દુઃખ જોઈતું નથી. આ તો હાવ ખોટું છે, પણ ખોટું કરીને એને દુઃખ જોઈતું નથી. આટલો બધો દુઃખથી દૂર રહેવા જીવ ચાહે છે, જીવ ઈચ્છે છે, તો પણ એક વિચિત્રતા છે કે જીવ સુખનો સાચો ઉપાય પકડતો નથી. સાચા ઉપાયથી દૂર ભાગે છે, સાચો ઉપાય એને રૂચતો નથી અને સાચા ઉપાયને એ અંગીકાર કરતો નથી. આ એક મોટી ટ્રેજેડી છે, બહુ મોટી ટ્રેજેડી છે. અહીંયા તો એક આખા પદાર્થની વાત ચાલે છે. એક સમયના પરિણામનું કરતા કર્મની ચરમસીમા જે વાત લીધી એ વિષય અહીંયા નથી. ત્યાં તો પર્યાયની સ્વતંત્રતા નો વિષય ચાલે છે. અહીંયા વિષય એક પદાર્થ, એના જે પરિણામ રૂપી કાર્યો છે એને કોઈ બીજો કરે છે એ પ્રશ્ન છે. કોઈ બીજો પદાર્થ કોઈ બીજા પદાર્થના કાર્યને કોઈ પણ અંશે કરે ખરો, પૂરું કાર્ય ન કરે પણ અમુક અંશે કરે કે ન કરે? બિલકુલ નથી. એવું ક્યારે પણ બની શકે નહીં. એનું કારણ કે એનું કારણ આત્મામાં કર્તા નામની બેહદ સામર્થ્ય ધરાવનાર શક્તિ રહેલી છે, જેથી એનું કાર્ય એ સ્વયં કોઈની પણ મદદ વિના કરે છે. બહુ મોટો પુરાવો એ છે કે તીર્થંકર દ્રવ જે ભાવમાં તીર્થંકર પદવીને પામે છે, તીર્થંકર થાય છે, તે તીર્થંકરને ગુરુ હોતા નથી. નહીંતર ગુરુનો એક પ્રકરણ એવું છે શાસ્ત્રોની અંદર કે પાવે નહીં ગુરુ ગમ વિના, ગુરુ ગમ વિના નહીં મળે તને આજ્ઞા, એમ કહેવાય છે. પણ બહુ મોટો આ પુરાવો છે કે તીર્થંકરને ગુરુ હોતા નથી, કેમ કે એ પોતે ગુરુ તત્વ છે, પોતે જગત ગુરુ થવાના છે. અને એવું એનું મહાન પદ સર્વોત્કૃષ્ટ છે કે એને માથે કોઈ બીજો ગુરુ હોય, દીક્ષા લઈએ, ગ્રસ્થપણું છોડે, દીક્ષા લઈએ, અથવા ગ્રસ્થપણું ન હોય, લગ્ન શાદી ન કર્યા હોય, તો પણ એ દીક્ષા લઈએ. કેમ કે પહેલાં તો ઘરમાં રહ્યા છે, ઘરમાં તો એ દીક્ષા લઈએ ત્યારે એને કોઈ ગુરુ ન હોય.
બરોબર, ગુરુ ન હોય,
ગુરુ કોઈને ધારીને ગુરુ પાસે દીક્ષા લેવાના જાય, એ સ્વયં દીક્ષા લઈએ છે પોતાની મળે. અને એમાં પણ નમસ્કાર બીજા અરિયંતને નથી કરતા, સિદ્ધને નમસ્કાર કરે. અરિયંત પણ એક ગુરુ છે. શું બતાવવું છે દાખલામાં કે જીવ પોતાના પરિણામને સ્વતંત્ર કરે છે. આ એક બહુ મોટો એનો દ્રષ્ટાંત છે, પ્રગટ દ્રષ્ટાંત છે. જેને ગુરુવાદી નિમિત્ત છે, શાસ્ત્ર નિમિત્ત છે, ભગવાન નિમિત્ત છે, એ જીવ પણ પોતાના પર્યાયને સ્વતંત્ર જ કરે છે
એ વખતે.
પણ સંયોગની સાનુકૂળતા જોઈને એનો એને નિમિત્ત કહેવામાં આવે છે. ભગવાનની વાણી સમોસરણમાં ખરે છે, એના નિમિત્તે અનેક જીવોને આત્મલાભ થાય છે અને અનેક જીવોને આત્મલાભ નથી થતો. કેવડી આગળ રહી ગયો. જો કોઈ કાર્ય કરે, સમર્થ નિમિત્ત છે આ તો,
બરોબર,
નિમિત્તની અંદર સમર્થ નિમિત્ત કહેવામાં
આવે
છે,
બધાને થઈ જાય,
તો કોઈ બાકી ન રહેવો જોઈએ. સમોસરણમાં આવ્યો એટલે ખલાસ, ન આવ્યો એની જુદી વાત, પણ આવ્યો એનું શું? આવ્યો એમ નહીં, આવીને ભક્તિ કરી, પૂજા કરી, સ્તુતિ કરી, વંદના કરી, મણિરત્નના દીવાથી આરતી કરી, કલ્પવૃક્ષના ફૂલથી પૂજા કરી, બધું કર્યું, પણ છતાંય એને આત્મલાભ ન થયો એવા દાખલા કેટલા? અનંતા અનંતા તો તીર્થંકર થયા છે. એક સમોસરણમાં તો કરોડો અબજો જીવો છે, અનંતા દાખલા છે. એ સૂચવે છે કે જો તીર્થંકર પણ બીજા દ્રવ્યનું ભલું કરતા હોત તો આ જગતમાં બીજા તીર્થંકરની આવશ્યકતા ન રહેત.
બરોબર,
આ જગતમાં બીજા તીર્થંકર કોઈ ન થાત. પહેલા તીર્થંકરે વાત પૂરી થઈ ગઈ હોય. કેમ કે સર્વ જીવ કરું શાસન રસે, એમનો વિકલ્પ તો પૂર્ણ બાંધો તીર્થંકર પદવીનું ત્યારે આ રાગ હતો. રાગ તો એવો જ આવ્યો હતો કે જગતના બધા જીવોને હું આ ધર્મ પમાડું. પણ રાગ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી, ચાહે તીર્થંકર દ્રવ્યનો રાગ હોય તો. રાગ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી. રાગ પોતે વિકૃત છે, વિકાર ભાવ છે, અને એ વિકૃત ભાવનું સાર પદાર્થની સ્થિતિ નથી, પદાર્થનું કોઈ સ્વરૂપ નથી, એવું સ્પષ્ટ છે. કોઈ પણ રાગ હોય, પછી એ રાગ ભગવાનની સામે જોઈને એમ કહે કે આમ આપ અમારા તારણહાર છો, તો કે વસ્તુનું સ્વરૂપ નથી. શું તારણહાર તરીકે એ રાગ સ્તુતિ કરે તો પણ એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી. એ રાગથી અંદરમાં અભેદ દ્રવ્યમાં ભેદ ઉત્પન્ન થાય કે આત્મા જ્ઞાન વાળો છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનમય છે, એમ જ્ઞાનનો અને આત્માનો ગુણ ગુણીનો ભેદ પાડે તો એમ વસ્તુનું સ્વરૂપ નથી.
બરોબર,
વિકલ્પ ઉઠે એમ વસ્તુનું સ્વરૂપ નથી. આમ છે, વસ્તુનું જેવું સ્વરૂપ છે એ અનુસાર સમ્યક જ્ઞાન છે, અને સમ્યક જ્ઞાનના વિષયભૂત સમ્યક જ્ઞાન અનુસાર વસ્તુનું સ્વરૂપ છે, પણ રાગ અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી.
બરોબર,
આમ છે વસ્તુના સ્વરૂપને અને જીવના પરિણામને મેળ પણ આમ છે અને મેળ નથી પણ આમ જ છે. અહીંયા લીધું છે એ કર્તા ગુણથી વાત લીધી છે. કર્તા નામની આત્મામાં જે શક્તિ છે તેનેથી પોતાના નિજ પરિણામને, નિજ કર્મને, પોતાના કર્મને કરે છે. કર્તા અને કર્મ સાથે સંબંધ છે, કર્મ એટલે કાર્ય સાથે સંબંધ છે, એટલે પરિણામ શબ્દ પણ નથી લીધો. હા, બધા છ દ્રવ્યમાં સમાન છે. આ મેં કર્યું. હવે એ તો નરસિંહ મહેતા એ ગાયું, હું કરું એ જ અજ્ઞાનતા શકટ નો ભાર જેમ શ્વાન તાણે, ગાડા હેઠે કૂતર્યું નીચે નીચે હાલ્યું જાય, ક્યારેક ક્યારેક એનું માથું પણ ભટકાય, ઊંચે નીચે જમીન આવે તારે. હા બરાબર, હું મારા માથે ભાર છે આખો ગાડાનો, અને આ ગાડું હું હલું છું. એમ કુટુંબનો મુખ્ય માણસ હોય એની પરિસ્થિતિ તો ગાડા હેઠે કૂતરા જેવી જ હોય છે. એને એમ જ થતું કે આ આખા કુટુંબનો અત્યાર સુધીનું આ ગાડું મેં હેલ્યું, વાતમાં કાંઈ માલ નથી. એને વેઠિયો કયો તો ખરા, હે એ તો ઉપાધિ કરે દુનિયાભરની, અને એમાં તમે એમ કહો કે તું વેઠિયો છો, હે કેટલું દુઃખ પહોંચે, રૂવાડે રૂવાડે લાગે. અરે મારી બધી મહેનત એની કોઈ કદર ને કોઈ કિંમત નહીં. ભાઈ તે મૂર્ખ થઈને મૂર્ખાઈ કરી છે, બીજું કઈ કર્યું નથી. આમ છે, પછી તો વિકારિક પરિણામ નો કરતા પણ જીવ જ છે, પણ એ ન્યાય અહીંયા નથી. અહીંયા તો જે પોતાને કરતા શક્તિ વાળો શક્તિવાન જે શુદ્ધ સ્વરૂપ છે એવો જોવે છે જ્યારે આત્માને, ત્યારે એના શુદ્ધ કાર્યનો ઉત્પાદ થાય છે અને એનો કરતા જીવ છે. ત્યારે રાગાંશ રહી ગયો સાધક દશામાં, એનો કરતા હું નથી એમ જોવે છે, કારણ કે એને પોતાનું અસ્તિત્વ પકડ્યું શુદ્ધ દ્રવ્યમાં.
બરોબર.
એટલે એ અશુદ્ધ ભાવમાં પોતાનું અસ્તિત્વ પકડતો નથી, છતાંય જ્ઞાનમાં એમ જાણે છે કે આ ચારિત્રનો દોષ જીવના પરિણામનો અંશ હોવાથી એનો કરતા એક ન્યાયે દોષિત હું છું. દોષની અપેક્ષાએ દોષિત હોવા છતાં મારું અસ્તિત્વ શુદ્ધ અસ્તિત્વ એ નથી, તેથી એનો હું કરતા નથી. એમ કરતા નહીંથી પણ જાણે છે અને શ્રદ્ધાંથી પણ જાણે છે, બે જુદી જુદી વાત છે. છે ને નથી, બે છે, એક નહીંથી છે, એક નહીંથી નથી, અને શુદ્ધ શ્રદ્ધાંથી પણ નથી એમ છે. આવી વાત છે, જરા અટપટી વાત છે એટલે થોડી તકલીફ પડે છે. એવી જ રીતે કર્મ શક્તિ છે એક આત્મામાં. કર્મ એટલે અહીંયા કારમણ વર્ગણાનો પરમાણુ નહીં. કર્મ એટલે કર્મ શક્તિ, એક શક્તિનું નામ કર્મ શક્તિ છે. એ કર્મ શક્તિ ન હોત એમ, કર્મ શક્તિ વિના સ્વભાવ કર્મનો અભાવ હોત. સ્વભાવ કર્મ લીધો, અહીંયા રાગાદી કર્મ ન લીધું જોયું.
સ્વભાવ
કર્મ શક્તિની જયારે વાત આવી ત્યારે રાગાદી કર્મ ન લીધો, પૂદગળ કર્મ ન લીધો, પણ જે સ્વભાવ કર્મ સ્વભાવરૂપી કાર્ય છે એનું કારણ કર્મ શક્તિ અંદરમાં પડેલી. કર્તા શક્તિ ને કર્મ શક્તિમાં ફેર શું? વ્યાકરણ આવડતું એને થોડોક આ વિષય સહેલો પડેલો છે. આમ તો ન્યાય વ્યાકરણ ભણાવે છે એટલા માટે વિદ્વાન શાસ્ત્રી પંડિત થાય છે ને, એને ન્યાય વ્યાકરણ ભણાવવામાં આવે છે. તે એની કેટલીક વાતો સમજવામાં દ્રષ્ટિકોણ ખુલ્લો થઈ જાય. એમાં કર્તા કરણ કરણ કર્તા કર્મ કરણ સંપ્રદાન ઉપાદાન ને અધિકરણ એ છ વિભક્તિ છે વ્યાકરણની.
બરાબર,
છ વિભક્તિ છે એના, છ વિભાગ છે એના. કોઈ પણ શબ્દ રચના વાક્ય રચના છે એની અંદર એ લાગુ પાડવામાં આવે છે કે હું ફલાણું કામ કરું છું, હું વેપાર કરું છું તો હું કરતા, કરું છું તે ક્રિયા, વેપાર તે મારું કર્મ એમ. પછી એટલે અહીંયા સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ને એમ લેવામાં આવે છે. કર્તાને સબ્જેક્ટ કહે છે, કર્મને ઓબ્જેક્ટ કહે છે, હેતુ જેનાથી જે હેતુથી કાર્ય કરું છું.
બરાબર.
તો એ એમ સમજવામાં સહેલું પડે છે કે અહીંયા કરતા જેને કહેવો છે તે પદાર્થની કરતા શક્તિની અપેક્ષાએ પદાર્થને કરતા કહેવો છે, કર્મ શક્તિની અપેક્ષાએ પદાર્થને કર્મ કહેવું છે. શું? કરણ શક્તિની અપેક્ષાએ પદાર્થ કરણ સ્વરૂપે છે, સાધન સ્વરૂપે પોતે જ છે, એવી રીતે લેવું છે.
બરાબર.
જેમ જ્ઞાનને લઈને જ્ઞાન સ્વરૂપે કીધો, એમ કર્તા સ્વરૂપી, કર્મ સ્વરૂપી, કરણ સ્વરૂપી, સંપ્રદાન સ્વરૂપી, અપાદાન સ્વરૂપી ને અધિકરણ આધાર સ્વરૂપી પોતે જ છે. બધા એના ગુણ છે, જેમ જ્ઞાન ગુણ છે એવા જ આ બધા ગુણ છે. એક એક ગુણ એવા છે, ગુણને તો અશુદ્ધતાનો પ્રશ્ન જ નથી. પર્યાયમાં શુદ્ધિ અશુદ્ધિ થાય, ગુણમાં શું અશુદ્ધિ? અલ્પ બહુત્વ પણ પર્યાયમાં હોય, ગુણમાં ક્યાંથી હોય? દીવાસળીની જે તોપકામાં અગ્નિ છે એમાં થોડી અગ્નિ છે, જાજી અગ્નિ છે, અલ્પ બહુત્વનો પ્રસંગ નથી ત્યાં. ત્યાં એ અગ્નિ બ્લુ કલરની છે કે પીળા કલરની છે કે એ એની અંદર પ્રશ્ન નથી, એ બધું અવસ્થાને લાગુ પડે.
બરાબર.
અગ્નિની ઝાળ પીળી છે કે બ્લુ છે એમ જોવાય છે, ઝાળ નાની છે કે મોટી છે એમ જોવાય છે, કેમ કે એ વ્યક્તિરૂપ અગ્નિ છે અને આ શક્તિરૂપ અગ્નિ છે. તો શક્તિની અંદર એ કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. એમ જ્ઞાન શક્તિ છે એમાં જ્ઞાન ઓછા વધારાનો અલ્પ બહુત્વનો પ્રશ્ન નથી કે અજ્ઞાનનો પ્રશ્ન નથી. કે અશુદ્ધિનો પ્રશ્ન નથી, વિપરીતતાનો પ્રશ્ન નથી, મલિનતાનો કોઈ પ્રશ્ન નથી. એ બધું અવસ્થામાં થાય છે.
બરોબર.
શક્તિમાં કાંઈ થઈ શકતું
નથી.
અહીંયા વાત ચાલે છે શક્તિની. આત્મા કરતા શક્તિ વાળો છે ને આત્મા કર્મ શક્તિ વાળો છે એમ કહેતા. આત્માનું કર્મ કરવાનું અંદરમાં શક્તિભૂત તત્વ આત્મા પોતે જ છે. આત્માને કાર્ય કરવા માટે, કર્મ કરવા માટે શક્તિ જોઈએ તો પોતે જ કર્મ સ્વરૂપે છે શક્તિ. એ તો તેથી તેનું સ્વભાવભૂત કર્મ થાય છે. સ્વભાવભૂત કર્મ તેનું થઈ શકે છે કેમ કે એનો સ્વભાવ છે.
સ્વભાવ છે કર્મ શક્તિ.
પછી એને કઈ એ સમસ્યા નથી. જે અશક્ય હોય, અસંભવિત હોય એમાં તકલીફ થાય, પણ જે એનો જ સ્વભાવ હોય એમાં શું તકલીફ થાય? એમાં તકલીફ થવાનો પ્રશ્ન રહેતો
નથી.
વિકારમાં તો સમજણ કરવા માટે નઈ વિવિક્ષા લગાડવામાં આવે છે. અહિયાં આ છે નિશ્ચય નહીં નો વિષય છે. બે છે, એક ન્યાય છે ને એક ન્યાય નથી. બે લાગુ પડે છે, બરાબર છે, એમ જ છે. બે ઘડ બેસવી જોઈએ. અહીંયા તો એ અશુદ્ધ પરિણમનનો વિષય જ નથી. અહીંયા શક્તિનો અધિકાર ચાલે છે, ત્યાં અશુદ્ધ પરિણમનનો વિષય નથી. અહીંયા કર્મ એટલે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ એ કાંઈ વાત નથી. અહીંયા એ પ્રકરણ આખું નથી. અહીંયા તો આત્મામાં કર્મ શક્તિ છે. એ કર્મ શક્તિ હોવાથી આત્માના સ્વભાવ કર્મને કરવામાં કોઈ બીજી અપેક્ષાની આત્માને જરૂર રહેતી નથી. જોકે છે દ્રવ્યને એમ છે, પોતાનું સ્વભાવ કાર્ય કરવા માટે કોઈ દ્રવ્યને બીજાની જરૂર પડતી નથી. પરમાણુ આપોઆપ શુદ્ધ થાય છે, સ્કંદમાંથી છૂટો પડીને પરમાણુ આપોઆપ શુદ્ધ થાય છે. જગતમાં સ્થૂળ દ્રષ્ટિએ લોકો એમ સમજે છે કે જળને ક્યાં કાંઈ ખબર પડે છે પોતાનું કામ કરે. એ તો જીવ પ્રેરણા આપી આપીને જળના બધા કાર્યો કરે છે. મોટા મોટા પુલ બાંધે છે ને, મોટા મોટા પર્વતની અંદર બુગડા ખોદીને ટ્રેન પાસ કરે છે ને, અને સમુદ્રના પેટાળમાં સબમરીન લઈને માઇલો સુધી જાય છે. આકાશની અંદર પણ આ બધા ઉપગ્રહો વહેતા કરી શકે છે. જળને ક્યાં કાંઈ ખબર પડે છે? ભલે જળને ખબર ન પડે તો પણ જળના કાર્યો કરવામાં જળ સમર્થ છે, ચેતન સમર્થ નથી. ફોટો પાડે છે કે નહીં કેમેરામાં? સામે જેવી મુખાકૃતિ છે, અત્યારે તો વળી કલર્ડ પોઝ આવે છે, જેવો રંગ, જેવી આકૃતિ, જેવી ડિઝાઇન, જેવું બધું, બધા પરમાણુ અહીંયા એક કાગળ ઉપર ગોઠવાઈ જાય છે.
બરાબર.
એટલો ત્યાં આવે છે, જેનો ફોટો પડે છે ત્યાં આવે છે. એને એમ કે છે કે તમે આટલા દૂર રહ્યો, તમારે તો હલવાનું પણ નથી, ઠીક એમ કે. નહીં તો તમે કઈ હલીને કઈ કરી દીધું, તમે તો સ્થિર રહી જાવ તો તમારો ફોટો આવશે. એ અહીંયા પરમાણુ વચ્ચે કઈ કઈ છે, વાયર દોડું બોડું કઈ બાંધ્યું છે, કઈ પાસ કરવામાં આવે છે, કઈ છે, અહીં કઈ લઈ જવું, કોઈ ચેનલ છે એની અંદર કે કોઈ નથી. પરમાણુ સ્વતંત્ર કામ કરે છે. એક એક પરમાણુમાં અનંત શક્તિ છે. એ આજના વૈજ્ઞાનિકોને સમજવાની સમજાવવાની જરૂર નથી. હવે સામાન્ય માણસ સ્થૂળ બુદ્ધિથી સમજે કે નહીં સમજે, પણ જે વિજ્ઞાનની અંદર જેનો વિષય છે એને સમજાવવાની જરૂર નથી કે એક પરમાણુ, એક રજકણ અનંત શક્તિ ધારણ કરીને રહ્યો છે. એ વાત સમજાવવાની, અને જેને સમજાવી પડે એવું નથી રહ્યું. એટલા કાર્યો સ્વયં આપોઆપ થતા જોવામાં આવે છે. એટલે તો કુદરતી એ સાયન્સના સંશોધનનું નામ રિસર્ચ પાડવામાં આવ્યું છે. સર્ચ નહીં પણ રિસર્ચ. ફરીને ગોઈતું હતું તે ગોઈતું રિસર્ચ એમ કહે છે. સર્ચ નથી કહેતા પણ રિસર્ચ કહે છે. એટલે હતું એમ એને એને જ્ઞાનમાં લીધું. જ્ઞાનમાં લીધું ત્યારે એમાં એને કઈ બનાવટ કરી નથી, નવું નથી ઉમેર્યું. પણ જે હતું એને એને જ્ઞાનમાં લીધું, સમજણમાં લીધું. એને જે અહીંયા પડ્યું છે એને સમજો ત્યારે એને રિસર્ચ કહેવામાં આવે છે. જે સામા પદાર્થમાં પડ્યું છે એને સમજો ત્યારે એને રિસર્ચ કહેવામાં આવે છે. એ પણ અનંત શક્તિ એના કર્મને એના કાર્યને અનંત શક્તિને કરે છે. પરમાણુ સ્કંદમાંથી છૂટો પડે, કારણ વર્ગણામાંથી, ભાષા વર્ગણામાંથી, આ પૃથ્વી પિંડમાંથી, કોઈ પણ જગ્યાએથી પરમાણુ છૂટો પડીને એક શુદ્ધ પરમાણુ સ્વયં થાય છે. છૂટો રહીએ ત્યારે કે જે નરી આંખે દેખાતો નથી, કેવળ જ્ઞાન ગોચર છે. કોણ કરે છે એને શુદ્ધ? કોઈ કરતો નથી. કોઈ એને શુદ્ધ કરવાની કોઈ પ્રક્રિયા જગતમાં છે નહીં. આપોઆપ શુદ્ધ થાય છે, કેમ કે સ્વભાવ કર્મ એનું કર્મ શક્તિનું કાર્ય છે. સ્વભાવ કર્મ એ થવું એ એનું કર્મ શક્તિનું કાર્ય છે. તબીબી વિજ્ઞાનમાં કૃત્રિમ રીતે સાજા કરવામાં આવે છે. એનું કારણ એની અંદર રહેલી જે તંદુરસ્ત શક્તિ શરીરમાં છે એ કાર્ય કરે છે. હા, એ અહીંયા નથી હજી આવી. હા, ગતિ 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 એના કારણે કરે છે. ગતિ ન કરે તો એના કારણે છે, ગતિ કરે તો પણ એના કારણે. ગતિથી બતાવાય છે, પણ સ્થિતિ છે એ ક્રિયાવતી શક્તિનું પરિણામ છે, અને ગતિ પણ ક્રિયાવતી શક્તિનું પરિણામ છે. એ બીજી શક્તિ છે,
કર્મ શક્તિ.
અહીંયા તો કર્મ શક્તિને લઈને સ્વભાવ કર્મ થાય છે, અને એ સ્વભાવ કર્મ થવામાં કોઈ બીજાનું કર્મ શક્તિનું પણ અહીંયા કાર્ય થાય છે એમ નથી. બીજા કોઈની મદદ, કોઈની અસર, કોઈનો પ્રભાવ, કોઈનો હસ્તક્ષેપ થાય છે એની અંદર એ વાત બની શકતી નથી.
કર્મશક્તિ તો પડી છે,
કર્મશક્તિ પડી છે પણ સ્વીકાર કર્યો નથી. આમ છે, એ પ્રશ્ન આવે છે, કર્મશક્તિ છે તો કેમ સ્વભાવ કર્મને નથી કરતો? પડી છે પણ તે સ્વીકારી છે ક્યાં? એ શબ્દ કારણ પરમાત્મા ઉપર થયો હતો. નિયમસારનો ગુરુદેવના વ્યાખ્યાનો ચાલે એમાં કારણ પરમાત્માનો વિષય અનેક જોઈએ. કારણ પર્યાયનો વિષય તો 15મી એક જ ગાથામાં છે, પણ કારણ પરમાત્માની વાત અનેક ગાથામાં લીધી છે ટીકાકાર મુનિરાજે. તો કોઈ પ્રશ્ન કર્યો કે આ પરમાત્મા પોતે કારણ સ્વરૂપે છે, પરમાત્મા દશાના પોતે જ પરમાત્મા છે, અને કારણ પરમાત્મા તરીકે એને કહ્યો છે, અને જે પ્રગટ થયો પરમાત્મા તેને કાર્ય પરમાત્મા કહ્યો, તો કાર્યનું કારણ પોતે છે એમ કહ્યું અહીંયા. તો પછી કારણ પરમાત્મા પોતે હોવા છતાં કેમ હજી અમે તો 25-25 વર્ષથી મહેનત કરી છે, સમ્યક દર્શન એ થતું નથી હજી. પરમાત્મા પણ થવું તો એક બહુ આઘોર્યું, હજી તો સમ્યક દર્શન થતું નથી. કેમ કાર્ય આવતું નથી? કે તું પણ તારી ઊંધાઈ રૂપ પણ સ્વતંત્ર કરે છો. તને કહે છે દેવગુરુ શાસ્ત્ર કે તું આવો છો, તો કે ના હું માણસ છું, ના હું ફલાણો છું, હું ફલાણો છું એ વાત એની રાખીને કરે છે, એ મૂકીને કરતો
નથી.
તો એ દેવગુરુ શાસ્ત્ર લાચાર છે, એ કઈ તને તારી ઊંધી માન્યતાને છોડાવી શકે એમ નથી, સિવાય કે તું સ્વતંત્રપણે છોડ.
બરોબર,
તને છોડાવી દે એવું તો કઈ છે
નહીં.
પૂજ્ય બેનશ્રી બહુ સારું લીધું છે કે મુમુક્ષુ શિષ્યો ભલે ગુરુ પાસે ઉપદેશ સાંભળે છે, ગુરુનો મહિમા કરે છે કે આવું આ કોઈ સંભળાયું, તો પણ અંદરમાં એમ સમજે છે કે પુરુષાર્થ તો મારે જ કરવાનો છે. ગુરુ ઉપદેશ દાતા સમજાવતા હોવા છતાં એમ સમજે છે કે પુરુષાર્થ તો મારે જ કરવાનો છે, મારો પુરુષાર્થ કઈ એ કરી દેશે એવું એ કદી સમજતો નથી. આમ સમજે છે તો પોતાનું કાર્ય પોતે સ્વતંત્રપણે કરે અને બીજા ન કરે. આ વસ્તુ સ્થિતિ છે, વસ્તુની સ્થિતિ આ છે. માને તો પણ વસ્તુની સ્થિતિ આમાં ફેર ન પડી શકે, ને ન માને તો પણ વસ્તુની સ્થિતિમાં ફેર પડે નહીં.
બરાબર,
ઘણા માને તેથી વસ્તુ બદલી જાય. કાચને બધા જ માણસો હીરો કહી દે એટલે કાચ ના પરમાણુ હીરારૂપ થઈ જાય, કાચ હીરો થાય એવું તો બને
નહીં.
એમ અજ્ઞાની હોય ને બધા એને જ્ઞાની માને, અથવા તો મિથ્યા દ્રષ્ટિ હોય ને બધા ભગવાન માને તો તેથી કઈ ભગવાન થઈ જાય કે જ્ઞાની થઈ જાય કે એવું કઈ બને
નહીં.
નામ પાડવાથી કઈ ગુણ ઉત્પન્ન થઈ જતા નથી. કર્મશક્તિ, હવે કરણ, કરણ એટલે સાધન. કરણ છે શાસ્ત્ર ભાષાનો શબ્દ છે, ચાલુ ભાષામાં એને સાધન કહેવામાં આવે છે. અને સાધનના વિષયમાં પણ જગતમાં બહુ મોટી ભ્રમણા ચાલી છે. અનાદિની જીવની પરાધીન દ્રષ્ટિ હોવાથી પોતાના કાર્ય માટે તે બીજા અનેક સાધનને શોધે છે. એટલે શ્રીમદજીએ 24મા વર્ષે આ પદની રચના કરી સાધનની. નિયમ નિયમ સંયમ આપ કિયો પુણી ત્યાગ વિરાગ અથાગ લિયો, વા સાધન બાર અનંત કિયો. અનંત વાર એ બધા સાધન કર્યા, પણ ખરેખર એ સાધન હતા જ નહીં. પછી સાધન એક વાર કરે તો કાર્ય થાય, સાધન તો એનું નામ કહેવાય કે જેનાથી કાર્યની સિદ્ધિ થાય તેનું નામ સાધન. પણ કાર્યની સિદ્ધિ ન થાય એને સાધન શું કહીએ? સાધન તો એનું નામ કહે, એટલા એનું નામ સાધન પાડ્યું છે. કાર્ય સિદ્ધિ થતી હોવાથી નામ સાધન પાડ્યું છે. જેનાથી કાર્ય સિદ્ધિ ન થાય એને સાધન કહેવું શું? એ સાધન બાર અનંત કિયો, હે જીવ તે અનંત વાર આ બધા સાધન કર્યા તેને સાધન કહેવાય છે. એવું વ્યવહારે ખરેખર એ સાધન નહીં હોવાથી તને સિદ્ધિ થઈ નથી. એ તો કહેવા માત્ર સાધન છે. સાધન તો તારો સ્વભાવ છે, કરણ નામનો તારો સ્વભાવ છે. તેથી તારે કાર્ય સિદ્ધિ માટે કોઈ સાધનાંતરની અપેક્ષા તારે નથી. બીજું સાધન તારે મેળવવું પડે, બીજું સાધન મળે તો કાર્યની સિદ્ધિ થાય. આ વસ્તુના સ્વરૂપમાં પણ ગુરુ તો મળે છે, કઈ મળે છે, આપોઆપ સંયોગ થાય છે. જીવ મેળવી શકે છે ગુરુને? હે, મારે બહુ પ્રવેશ થયો ત્યારે બહુ વૃદ્ધ હતા, સાથે સ્વાધ્યાય કરતા. ભૂતકાળની વાત કરી કે હું નાની ઉંમરમાં એમ થયું કે હવે આપણે નોકરી કરતા કરતા 20,000ની મૂડી થઈ ગઈ. નોકરી કરતા વિચારેલું કે 20,000ની મૂડી થાય એટલે ધંધો છોડી નિવૃત્તિ લઈને ધર્મ ધ્યાન કરવું. નોકરી કરવા નીકળેલો ઉગતી ઉંમરમાં, એમાં વેપારે ચડી ગયા ને એમાં મૂડી થઈ ગઈ 20,000ની. પરદેશ ધનબાદ જરિયાભાઈ હાચે મૂકી દીધો ધંધો, નિવૃત્તિ લઈ લીધી. નિવૃત્તિ લઈને કે પહેલું કામ મેં એ કર્યું કે ગુરુની શોધમાં નીકળી પડ્યો. એની 20,000 એટલે બહુ મોટી મૂડી કહેવાતી, આથી 70-80 વર્ષ બહુ ફેર્યો, બહુ ફેર્યો. હિન્દુસ્તાનમાં મને ક્યાંય ગુરુ ન મળ્યા. મને વાત કરી, સાચું કહું કે યોગ્યતા હોય ને ગુરુ ન મળે એવું બને નહીં. શું યોગ્યતા હોય ને ગુરુ ન મળે એવું બને નહીં. ગુરુનું અસ્તિત્વ છે જગતમાં. ગુરુ એટલે જ્ઞાની લેવાતા અહીંયા, જ્ઞાનીનું અસ્તિત્વ જગતમાં છે. જ્ઞાની વિનાની હજી પૃથ્વી હાવ વાંઝણી થઈ નથી, છે હજી. પણ પોતાની નજર જોઈએ છે, એની અંદર પોતાની યોગ્યતા જોઈએ છે. યોગ્યતા હોય તો ખબર પડે, એમ ગોતવા નીકળે પત્તો લાગે એવું નથી. ફેરા માટે કઈ યોગ્યતા થઈ જાય છે? યોગ્યતા જુદી વસ્તુ છે. ગુરુ માટે ફરવા નીકળે માટે એની યોગ્યતા થઈ ગઈ એવું કોણ? એની યોગ્યતા થાય એટલે ફરવાની જરૂર નથી, એને ફરવાની જરૂર રહેતી નથી. યોગ્યતા સ્વયં કામ કરવા લાગે છે. એમાં જે જ્ઞાની હોય એને જણાય આવે છે, ઓળખાય આવે છે કે આ જ્ઞાની છે. કુદરતી ભેટો થાય છે, અને ન થાય તો એને અટકવું પડતું નથી. એવું છે. એટલે પોતાનું સાધન વિના, કોઈ બાહ્ય સાધન વિના પોતાનું કામ સિદ્ધિ થતી અટકે એ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. એમ કેટલો પોતે સંપન્ન છે, સાધન સંપન્ન છે, અથવા સર્વગુણ સંપન્ન છે, સર્વશક્તિ સંપન્ન છે, કે જેથી પોતાની સિદ્ધિ માટે એને કોઈની જરૂર કે કોઈની મદદ નહીં કે ક્યાંય અપેક્ષા એને રાખવાની રહેતી નથી. એ પોતે જ પરમેશ્વર છે, એને દીનતા અને લાચારી કરવાની ક્યાંય જરૂર નથી. એમ કહેવા માંગે છે.
જય હો પરમ કૃપાળુ શ્રી કામાંજુ દેવનો, જય હો ઉત્તરાગી દિગંબર ગિરધામનો, જય હો જય હો.